એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ભૂતકાળના પાઠ દ્વારા વર્તમાનને સમજવામાં મદદ કરે છે. માઇકલ બેસ્કલોસનું પ્રેસિડેન્સ ઓફ વોર.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર આંખ ઉઘાડનારું છે એમ કહી શકાય. તે ખાલી ઇતિહાસ નથી કહેતું, પણ એ આખી પ્રક્રિયાને છતી કરે છે કે કેવી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિઓએ દેશને, મતલબ કે યુદ્ધના રસ્તે વાળ્યો
અને કેવી રીતે એ નિર્ણયોએ ખુદ રાષ્ટ્રપતિ પદની સત્તા અને એના સ્વરૂપને જ બદલી નાખ્યું.
બરાબર, અને એ જ તો મુખ્ય વાત છે.
અને મને લાગે છે કે આ ચર્ચા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, ખરું ને? આપણે સતત જોઈએ છે કે નેતાઓ કેવી રીતે રાષ્ટ્રીય સુરક્ષા અને યુદ્ધ અંગે નિર્ણયો લે છે.
હા, પેલી બંધારણીય મર્યાદાઓ અને વાસ્તવિક સત્તા વચ્ચેનો જે સંઘર્ષ છે, નેતાના વ્યક્તિત્વની અસર.
આ બધું સમજવું બહુ જ જરૂરી છે, પછી તે અમેરિકા હોય કે આપણો પોતાનો દેશ. ચાલો તો પછી આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. શરૂઆત લેખકથી કરીએ. માઇકલ બેસ્કલોઝ અમેરિકી ઇતિહાસમાં રસ ધરાવનારા આ નામથી પરિચિત હશે, પણ આ ચોક્કસ વિષય પર લખવા માટે એમની શું વિશિષ્ટતા છે?
જુઓ, માઇકલ બેસ્કલોઝ ખાલી એક ઇતિહાસકાર નથી. એમને રાષ્ટ્રપતિઓના જીવન અને નિર્ણયોના ઊંડા અભ્યાસુ કહી શકાય. વિલિયમ્સ કોલેજ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ભણેલા છે.
અને એમના બીજા પુસ્તકો પણ જાણીતા છે ને, પ્રેસિડેન્શિયલ કરેજ, ધ ક્રાઇસિસ યર્સ.
હા, બરાબર. પણ એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર તથ્યો અને ઘટનાઓ પર નથી અટકી જતા, એ થોડું અલગ કરે છે.
એટલે શું અલગ કરે છે, જરા વિસ્તારથી કહેશો?
એમની રીત એવી છે કે અપ્રકાશિત દસ્તાવેજો, ડાયરીઓ, પત્રો, પેલી જૂની ઓડિયો રેકોર્ડિંગ્સ, એ બધા મૂળ સ્ત્રોતોનો બહોળો ઉપયોગ કરે છે.
અચ્છા.
અને એના આધારે રાષ્ટ્રપતિઓના મનમાં શું ચાલતું હતું એ સમજવાનો પ્રયાસ કરે છે. એમના ડર, એમની મહત્વાકાંક્ષાઓ, એમના નૈતિક સંઘર્ષો, આ બધું એમના વિશ્લેષણના કેન્દ્રમાં હોય છે.
એટલે ઇતિહાસના માનવીય પાસાને જીવંત કરે છે એમને.
બિલકુલ. અને જટિલ મુદ્દાઓને પણ સામાન્ય વાચક સમજી શકે એવી સરળ ભાષામાં મૂકે છે. દાયકાઓથી તેઓ રાષ્ટ્રપતિઓના, ખાસ કરીને સંકટ સમયના નિર્ણયોનો અભ્યાસ કરી રહ્યા છે, એટલે યુદ્ધ જેવા ગંભીર વિષય પર એમનો અધિકાર છે એમ કહી શકાય.
ખૂબ રસપ્રદ. તો હવે આ પુસ્તક પર આવીએ, પ્રેસિડેન્સ ઓફ વોર. આનો મુખ્ય સૂર શું છે, શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનું જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે યુદ્ધે અમેરિકી રાષ્ટ્રપતિ પદને, મતલબ કે કાયમી અને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે.
બદલી નાખ્યું છે કઈ રીતે?
જો, એક રીતે આ રાષ્ટ્રપતિની સત્તાના વિસ્તરણની કહાણી છે. શરૂઆતમાં જ્યારે બંધારણ બન્યું ત્યારે એ બનાવનારાઓએ ખૂબ સમજી વિચારીને યુદ્ધ જાહેર કરવાની સત્તા કોંગ્રેસને, એટલે કે એમની સંસદને આપી હતી.
હા, કોઈ એક વ્યક્તિના હાથમાં આટલી મોટી સત્તા ન હોવી જોઈએ, એ ડર હશે, જે સ્વાભાવિક છે.
બરાબર. યુદ્ધનો નિર્ણય આખા દેશને અસર કરે છે, પણ ઇતિહાસ જુઓ તો સમય જતા આ સંતુલન બદલાતું ગયું. પુસ્તક એ જ દર્શાવે છે કે કેવી રીતે ધીમે ધીમે સત્તા રાષ્ટ્રપતિ તરફ ખસતી ગઈ અને એક પ્રકારનું શાહી રાષ્ટ્રપતિ પદ કહી શકાય એનો ઉદય થયો.
શાહી રાષ્ટ્રપતિ પદ
એટલે એવી સ્થિતિ જ્યાં રાષ્ટ્રપતિ સેનાના સર્વોચ્ચ સેનાપતિ તરીકે ઘણીવાર કોંગ્રેસની સ્પષ્ટ મંજૂરી વગર પણ દેશને મોટા લશ્કરી સંઘર્ષોમાં ધકેલી શકે છે. કાયદાકીય નિયંત્રણ ઓછું થતું જાય.
અને પુસ્તક કયા સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? બધા યુદ્ધો?
ના, મુખ્યત્વે ચોથા રાષ્ટ્રપતિ જેમ્સ મેડિસન અને 1812ના યુદ્ધથી શરૂઆત કરે છે અને પછી વિયેતનામ યુદ્ધ સુધીના મુખ્ય સંઘર્ષોને આવરી લે છે. પણ એના પડઘા તો આજના સમયમાં પણ દેખાય જ છે.
અને પુસ્તકનો મુખ્ય સવાલ શું છે?
મુખ્ય સવાલ એ જ છે કે રાષ્ટ્રપતિઓએ યુદ્ધ કરવાની આટલી બધી સત્તા, આટલી વિશાળ સત્તા કેવી રીતે અને શા માટે મેળવી, એની પાછળ શું કારણો હતા.
અને આ પુસ્તક ખાલી લશ્કરી ઇતિહાસ નથી એવું તમે કહ્યું.
નિર્ણાયક ક્ષણો પર વધુ ફોકસ છે જ્યારે રાષ્ટ્રપતિઓએ યુદ્ધનો વિકલ્પ પસંદ કર્યો.
કેમ પસંદ કર્યો?
હા, એની પાછળના રાજકીય દબાણો શું હતા, એમની વ્યક્તિગત માન્યતાઓ શું હતી, ક્યારેક તો અંગત મહત્વાકાંક્ષાઓ પણ, અને સૌથી મહત્વનું, એના પરિણામો શું આવ્યા.
માત્ર દેશ માટે નહીં પણ ખુદ રાષ્ટ્રપતિ પદ માટે પણ, ખરું ને?
બરાબર. પુસ્તકા માનવીય નાટક અને નિર્ણયો પાછળની જે જટિલતા છે એના પર ભાર મૂકે છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ઉદાહરણો જોઈએ. એનાથી આ સત્તાનો ફેરફાર વધુ સ્પષ્ટ થશે. તમે કર્યું એમ શરૂઆત મેડિસિનથી થાય છે, જેમણે બંધારણ બનાવવામાં મદદ કરી હતી.
હા, અને એ જ તો વિડંબના છે. બંધારણના ઘડવૈયા હોવા છતાં મેડિસન પોતે 1812માં બ્રિટન સામે યુદ્ધ કરવા ખાસ રાજી નહોતા, અનિચ્છુક હતા.
તો પછી યુદ્ધ કેમ થયું?
કારણ કે કોંગ્રેસમાં પેલું વોરહોક્સ નામનું જૂથ હતું, યુદ્ધ માટે ભારે ઉત્સુક. એમનું દબાણ એટલું બધું હતું કે મેડિસનને આખરે ઝૂકવું પડ્યું.
પણ એમાં મહત્વની વાત શું છે?
મહત્વની વાત એ છે કે એમણે બંધારણીય પ્રક્રિયાનું પાલન કર્યું. કોંગ્રેસ દ્વારા યુદ્ધની ઔપચારિક ઘોષણા થાય એની રાહ જોઈ, પોતાની મરજીથી નિર્ણય ન લીધો.
એટલે આ શરૂઆતનો તબક્કો એમ બતાવે છે કે બંધારણીય વ્યવસ્થા કેવી રીતે કામ કરતી હતી. યુદ્ધનો નિર્ણય સામૂહિક હોવો જોઈએ.
હા, પણ સાથે એ પણ દેખાય છે કે રાજકીય દબાણો અને સંજોગો રાષ્ટ્રપતિને અનિચ્છાએ પણ યુદ્ધ તરફ ધકેલી શકે છે. બંધારણીય ચોકઠું હોવા છતાં રાજકારણ ભારે પડી શકે છે.
પણ પછી તમે જેમ્સ કે પોક અને મેક્સિકન અમેરિકન યુદ્ધની વાત કરી, અહીં કંઈક મોટો બદલાવ આવ્યો હોય એવું લાગે છે.
ચોક્કસપણે. પોકનો કિસ્સો રાષ્ટ્રપતિ સત્તાના વિસ્તરણમાં એક બહુ અગત્યનો વળાંક છે. પોક વિસ્તરણવાદી હતા, પેલી મેનિફેસ્ટ ડેસ્ટિનીની વિચારધારામાં માનતા હતા.
મેનિફેસ્ટ ડેસ્ટિની એટલે કે અમેરિકા પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાવા માટે જ બન્યું છે એવું કંઈક?
હા, બરાબર. જાણે ઈશ્વરે જ નક્કી કર્યું હોય, અને આ એમનો અધિકાર અને ફરજ છે.
અને આ માટે તેમણે શું કર્યું જે ખતરનાક હતું?
એમણે જે કર્યું એણે ભવિષ્ય માટે એક ખરાબ દાખલો બેસાડ્યો. એમણે જાણી જોઈને મેક્સિકો સાથે સંઘર્ષ ઉશ્કેર્યો.
કેવી રીતે?
ટેક્સાસ અને મેક્સિકો વચ્ચે એક વિવાદાસ્પદ વિસ્તાર હતો, ત્યાં એમણે અમેરિકી સૈનિકો મોકલ્યા. હવે અપેક્ષા મુજબ જ મેક્સિકન સેનાએ હુમલો કર્યો.
ઓહ!
એટલે તરત પોક કોંગ્રેસ પાસે ગયા અને એકદમ નાટકીય રીતે કહ્યું, અમેરિકી ભૂમિ પર અમેરિકી રક્ત વહ્યું છે.
પણ એ ભૂમિ તો વિવાદિત હતી અને સંઘર્ષ તો એમણે જ ઊભો કર્યો હતો. આ તો છેતરપિંડી ના કહેવાય?
બિલકુલ, એ જ વાત છે. એમણે પોતાની ઉશ્કેરણી છુપાવી દીધી અને દેશભક્તિનો એવો માહોલ ઊભો કર્યો કે કોંગ્રેસ પર દબાણ આવ્યું અને યુદ્ધને મંજૂરી આપવી પડી.
અચ્છા.
બેક્સક્લોસ આને એક કાળી કળાની શરૂઆત કહે છે. મતલબ કે રાષ્ટ્રપતિ પોતે સંકટ ઊભું કરે, ગોળીબાર શરૂ કરાવે અને પછી દેશભક્તિના વાઘા પહેરીને કોંગ્રેસ સામે થઈ ગયેલું કાર્ય રજૂ કરે.
આ તો બંધારણની મૂળ ભાવનાથી સાવ વિપરીત થયો.
એક્ઝેક્ટલી. મને એ વાતનું હંમેશા આશ્ચર્ય રહ્યું છે કે લિંકન, જેમને આપણે લોકશાહીના મહાન રક્ષક માનીએ છીએ, એમણે ગૃહયુદ્ધ દરમિયાન બંધારણની કેટલીક જોગવાઈઓ કેમ બાજુ પર મૂકી દીધી હતી?
હા, અને પુસ્તકમાં આ મુદ્દાની ચર્ચા બહુ સંવેદનશીલતાથી કરવામાં આવી છે. જો ગૃહયુદ્ધ અમેરિકા માટે અસ્તિત્વનું સંકટ હતું, દેશ તૂટી રહ્યો હતો, એટલે દેશને બચાવવા લિંકને એવા પગલાં લીધા જે પહેલાં ક્યારે લેવાયા નહોતા, અને એનાથી રાષ્ટ્રપતિ સત્તાનો જબરદસ્ત વિસ્તાર થયો.
જેમ કે
તેમણે કોંગ્રેસની રાહ જોયા વગર સૈન્ય બોલાવી લીધું, બંદરોની નાકાબંધી કરી, પેલો હેબિયસ કોર્પસનો અધિકાર હતો ગેરકાયદે અટકાયત સામે રક્ષણ એને સ્થગિત કરી દીધો,
મંજૂરી વગર ખર્ચ પણ કર્યો હતો ને.
હા, સરકારી તિજોરીમાંથી મંજૂરી વગર ખર્ચ કર્યો. આ બધું અભૂતપૂર્વ હતું.
એમનો તર્ક શું હતો આ બધા પાછળ?
લિંકન માનતા હતા કે બંધારણને બચાવવા માટે, આખા દેશને એક રાખવા માટે એના કેટલાક ભાગોને, મતલબ કે કામચલાઉ ધોરણે અવગણવા જરૂરી હતા. આ કટોકટી હતી.
આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે ભયંકર રાષ્ટ્રીય સંકટ સમયે રાષ્ટ્રપતિ લગભગ અમર્યાદિત સત્તા ધારણ કરી શકે છે. પણ પુસ્તક એ પણ દર્શાવે છે કે આ નિર્ણયોનો લિંકન પર કેટલો મોટો વ્યક્તિગત અને નૈતિક બોજ હતો. એ સહેલું નહોતું.
ગૃહયુદ્ધની આ ભીષણ કટોકટી પછી આપણે પહેલા વિશ્વયુદ્ધ તરફ જઈએ. વુડ્રો વિલ્સન, એમણે યુદ્ધને એક અલગ જ નૈતિક ચોકઠામાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો.
ખરેખર વિલ્સન તો 1916માં તેમણે એમને યુદ્ધથી દૂર રાખ્યા એવા નારા પર ચૂંટાયા હતા. એ યુદ્ધમાં જવા જ નહોતા માંગતા.
તો પછી કેમ જવું પડ્યું?
મુખ્યત્વે જર્મનીની પેલી બેફામ સબમરીન યુદ્ધ નીતિ અને પેલો કુખ્યાત ઝિમરમેન ટેલિગ્રામ, જેમાં જર્મનીએ મેક્સિકોને અમેરિકા સામે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી અમેરિકા યુદ્ધમાં જોડાયું.
પણ વિલ્સને એને રજૂ કઈ રીતે કર્યું?
એમણે આને ખાલી રાષ્ટ્રીય હિતનું યુદ્ધ ન ગણાવ્યું. એમણે તો આને લોકશાહી માટે વિશ્વને સુરક્ષિત બનાવવાનું એક વૈશ્વિક નૈતિક મિશન ગણાવ્યું. ઊંચા આદર્શોની વાત કરી.
અને આ આદર્શવાદનું પરિણામ શું આવ્યું? શું એ સફળ રહ્યું?
યુદ્ધ તો જીત્યા, પણ પછી વિલ્સનનો આદર્શવાદ રાજકીય વાસ્તવિકતાઓ સામે ટકી ન શક્યો. ખુદ અમેરિકી સેનેટે જેમની લીગ ઓફ નેશન્સની જે યોજના હતી એને નકારી કાઢી.
ઓહ,
એટલે આ બતાવે છે કે યુદ્ધને ઊંચા નૈતિક કારણોસર લડવાના પણ પોતાના જોખમો અને જટિલતાઓ હોય છે. રાજકારણ આખરે રાજકારણ છે.
અને પછી આવે છે બીજું વિશ્વયુદ્ધ, અને ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ એટલે કે FDR, એમને તો એક કુશળ યુદ્ધ નેતા માનવામાં આવે છે.
હા, બિલકુલ. FDRનું નેતૃત્વ તો આધુનિક રાષ્ટ્રપતિ માટે યુદ્ધ સમયની ભૂમિકાનું જાણે કે માપદંડ બની ગયું. એમણે નાઝી જર્મની અને જાપાનનો ખતરો ખૂબ વહેલો પારખી લીધો હતો.
પણ ત્યારે અમેરિકન લોકોને કોંગ્રેસ તૈયાર નહોતા ને? એ લોકો તો અલગ રહેવા માંગતા હતા.
સાચી વાત. અમેરિકા ત્યારે અલગતાવાદી હતું, યુરોપના ઝઘડામાં પડવા નહોતું માંગતું.
તો FDRએ આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળી? આ બહુ અઘરું હશે.
હા, ખૂબ જ ચાલાકીપૂર્વક સંભાળ્યું. જુઓ, જાહેરમાં તો તેઓ શાંતિ અને તટસ્થતાની જ વાત કરતા રહ્યા, પણ પડદા પાછળ એમણે બ્રિટન જેવા સાથી દેશોને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું.
કઈ રીતે? પેલો લેન્ડલીઝ એક્ટ?
હા, લેન્ડલીઝ એક્ટ દ્વારા શસ્ત્રો પૂરા પાડ્યા. એટલું જ નહીં, એટલાન્ટિક મહાસાગરમાં એમણે શૂટ ઓન સાઇટ નીતિ અપનાવી, એટલે કે જર્મન સબમરીન દેખાય ત્યાં ગોળી મારવાની.
આ તો લગભગ અઘોષિત યુદ્ધ જેવું જ થયું.
બરાબર, એક પ્રકારનું અઘોષિત નૌકા યુદ્ધ જ હતું એ.
અને પછી પર્લ હાર્બર પર હુમલો થયો અને બધું બદલાઈ ગયું.
એકદમ. 7 ડિસેમ્બર 1941 પર્લ હાર્બર પર જાપાની હુમલો, એ પછી અમેરિકામાં અલગતાવાદ ખતમ થઈ ગયો અને FDRને યુદ્ધ માટે જબરદસ્ત રાષ્ટ્રીય સમર્થન મળ્યું. એમણે બતાવ્યું કે કેવી રીતે જનતાને યુદ્ધ માટે તૈયાર કરવી, સાથીઓ સાથે સંકલન કરવું અને આટલા મોટા વૈશ્વિક યુદ્ધનું સંચાલન કરવું. એમણે રાષ્ટ્રપતિ પદની સત્તાનો ખરેખર ભરપૂર ઉપયોગ કર્યો.
FDR પછી શીતયુદ્ધનો યુગ શરૂ થયો અને એણે તો યુદ્ધની વ્યાખ્યા જ બદલી નાખી. હવે અઘોષિત યુદ્ધોનો સમય આવ્યો.
સાચી વાત. અહીંયા હેરી ટ્રુમન અને કોરિયન યુદ્ધ 1950-53 એક બહુ મહત્વનો પડાવ છે.
શું થયું હતું કોરિયામાં?
ટ્રુમને કોરિયામાં હજારો અમેરિકી સૈનિકો મોકલ્યા, પણ એમણે ક્યારેય કોંગ્રેસ પાસે યુદ્ધની ઔપચારિક ઘોષણા માંગી જ નહીં.
તો પછી શું કર્યું?
એમણે એને સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળની પોલીસ કાર્યવાહી, પોલીસ એક્શન ગણાવી. યુદ્ધ નહીં, પોલીસ કાર્યવાહી.
અચ્છા, આ તો નવો જ શબ્દ પ્રયોગ હતો.
હા, અને આ એક નવો નમૂનો બની ગયો, ભવિષ્ય માટેનો ટેમ્પલેટ. મતલબ કે મોટા પાયે લશ્કરી હસ્તક્ષેપ કરો, પણ બંધારણીય પ્રક્રિયાને બાજુ પર રાખીને.
અને આ જ રસ્તો કદાચ વિયેતનામ તરફ દોરી ગયો, લિન્ડન બી જોન્સન LBJના સમયમાં.
દુર્ભાગ્ય, હા. વિયેતનામ યુદ્ધ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાના દુરુપયોગ અને છેતરપિંડીનું કદાચ સૌથી દુઃખદ ઉદાહરણ બન્યું.
LBJ શું કર્યું હતું?
LBJ 1964ની પેલી ગલ્ફ ઓફ ટોન્કિન ઘટનાનો ઉપયોગ કર્યો. જે ઘટના ખરેખર બની હતી કે કેમ એના પર આજે પણ શંકા છે. પણ એ ઘટનાનો હવાલો આપીને એમણે કોંગ્રેસ પાસેથી લગભગ અમર્યાદિત સત્તા મેળવી લીધી. એક ઠરાવ પસાર કરાવ્યો જેને ગલ્ફ ઓફ ટોન્કિન ઠરાવ કહેવાય છે,
જેને ઇતિહાસકારો ખાલી ચેક જેવો ગણાવે છે.
બરાબર. જાણે કોંગ્રેસે LBJને યુદ્ધ કરવા માટે બધી સત્તાનો કોરો ચેક આપી દીધો હોય.
અને એના પરિણામો તો આપણે જાણીએ જ છીએ, ભયાવહ હતા.
ખૂબ જ. LBJ સતત અમેરિકન જનતાને યુદ્ધની વાસ્તવિક સ્થિતિ વિશે ગેરમાર્ગે દોર્યા. અમેરિકા યુદ્ધમાં વધુને વધુ ઊંડું ખૂંપતું ગયું
અને દેશમાં પણ ભાગલા પડ્યા.
હા, અમેરિકન સમાજ વિભાજિત થઈ ગયો, હજારો જીવોનો ભોગ લેવાયો અને અંતે LBJની રાજકીય કારકિર્દીનો પણ અંત આવ્યો.
આ દર્શાવે છે કે જ્યારે રાષ્ટ્રપતિની સત્તા પર કોઈ અંકુશ ન રહે અને પારદર્શિતાનો અભાવ હોય ત્યારે કેવા વિનાશક પરિણામો આવી શકે છે.
બિલકુલ.
તો આ બધા ઉદાહરણો પરથી બેસ્કલોસ કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવે છે? શું શીખવા મળે છે આમાંથી?
કેટલાક મુખ્ય મુદ્દાઓ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પહેલો અને સૌથી કેન્દ્રીય મુદ્દો છે બંધારણીય તણાવ,
એટલે કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ વચ્ચેનો.
હા, કોંગ્રેસની યુદ્ધ જાહેર કરવાની સત્તા અને રાષ્ટ્રપતિની સેનાપતિ તરીકેની ભૂમિકા, આ બે વચ્ચે સતત ખેંચતાણ રહી છે અને ઇતિહાસ એવું બતાવે છે કે સત્તાનું પલ્લું મોટાભાગે રાષ્ટ્રપતિ તરફ જ ઝૂક્યું છે.
આ તો આપણા ભારતમાં પણ કારોબારી, એક્ઝિક્યુટિવ અને ધારાસભા લેજિસ્લેચર વચ્ચેના સત્તા સંતુલનની ચર્ચા જેવું જ લાગે છે.
બિલકુલ. બીજો મુદ્દો છે રાષ્ટ્રપતિના નિર્ણયોમાં વ્યક્તિગત પરિબળ. નેતાનું પોતાનું ચરિત્ર, એમના પૂર્વગ્રહો, એમનું મનોવિજ્ઞાન, એમની રાજકીય મજબૂરીઓ, આ બધું યુદ્ધ જેવા મોટા નિર્ણયોને કેવી રીતે અસર કરે છે એ પુસ્તક બહુ સરસ રીતે બતાવે છે.
હા, નેતા પણ આખરે માણસ છે, જે આપણને યાદ અપાવે છે કે જાહેર જીવનમાં નેતાઓના વ્યક્તિગત ગુણો કેટલા મહત્વના હોય છે.
ત્રીજો મહત્વનો સંદેશ છે યુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ સત્તાનો ક્રમિક વિકાસ. દરેક મોટો સંઘર્ષ, ભલે એનું પરિણામ ગમે તે આવ્યું હોય, પણ એ રાષ્ટ્રપતિ પદને વધુ શક્તિશાળી બનાવીને ગયો છે.
એટલે યુદ્ધ સમયના અપવાદરૂપ પગલાં ધીમે ધીમે સામાન્ય બની જાય છે.
હા, જાણે નવી સામાન્ય સ્થિતિ, ન્યૂ નોર્મલ બની જાય. આ એક ચિંતાજનક વલણ છે.
ચોથો મુદ્દો, જે તમે પોક અને એલબીજેના ઉદાહરણમાં કહ્યું, રાષ્ટ્રપતિ દ્વારા છેતરપિંડી.
હા, પુસ્તક આ કડવી વાસ્તવિકતા સ્વીકારે છે કે યુદ્ધ માટે જનતાનું સમર્થન મેળવવા અથવા યુદ્ધને યોગ્ય ઠેરવવા રાષ્ટ્રપતિઓએ ઘણીવાર ગુપ્તતા, માહિતી સાથે છેડા અને ક્યારેક તો સ્પષ્ટ જૂઠાણોનો પણ સહારો લીધો છે.
આ તો લોકશાહીમાં પારદર્શિતા અને નેતાઓ પરના વિશ્વાસ સામે બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે.
ચોક્કસપણે. અને છેલ્લો પણ બહુ મહત્વનો મુદ્દો છે માનવીય કિંમત.
હા, યુદ્ધની કિંમત.
યુદ્ધના નિર્ણયોમાં હજારો લાખો માનવ જિંદગીઓ દાવ પર લાગેલી હોય છે. આ ભયાનક જવાબદારીનું વજન નેતાઓ કેવી રીતે અનુભવે છે? શું એ તેમના નિર્ણયોને અસર કરે છે? પુસ્તક આ નૈતિક અને માનવીય પાસાને પણ સ્પર્શે છે.
આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો કે અવલોકનો હશે જે ખરેખર યાદ રહી જાય એવા હોય, કંઈક એવું શેર કરશો?
ચોક્કસ. બેસ્કલોઝના લખાણમાં ઘણા એવા વાક્યો છે જે વિચારતા કરી દે. જેમ કે એક વિચાર છે, રાષ્ટ્રને યુદ્ધમાં લઈ જવાનો નિર્ણય કોઈ પણ રાષ્ટ્રપતિ માટે સૌથી ગહન પસંદગી છે.
આ વાક્ય એ નિર્ણયોની ગંભીરતા અને એની દૂરગામી અસરો પર ભાર મૂકે છે.
બરાબર. પછી બીજો એક વિચાર, દરેક રાષ્ટ્રપતિએ જેમણે અમેરિકાને યુદ્ધમાં દોર્યું છે તેમણે રાષ્ટ્રપતિ પદને જ બદલી નાખ્યું છે.
ઓહ, એટલે યુદ્ધ માત્ર દેશનો નકશો કે ઇતિહાસ નથી બદલતો, પણ શાસન વ્યવસ્થાના પાયાને પણ અસર કરે છે. પેલી કારોબારી સત્તા હંમેશા યુદ્ધ પછી વિસ્તરેલી જોવા મળે છે.
એક્ઝેક્ટલી. અને પેલું બંધારણ અને ઇતિહાસ વચ્ચેના તણાવવાળો વિચાર યાદ છે?
હા, કહો ને.
બંધારણ ભલે કોંગ્રેસને યુદ્ધ જાહેર કરવાની સત્તા આપે, પરંતુ ઇતિહાસે રાષ્ટ્રપતિઓને યુદ્ધ કરવાની સત્તા આપી છે. આ એક જ વાક્યમાં જાણે આખા પુસ્તકનો સાર આવી જાય છે. બંધારણીય આદર્શ અને રાજકીય વાસ્તવિકતા વચ્ચેનું અંતર.
મને આ વિચાર પણ બહુ ગમ્યો. રાષ્ટ્રપતિઓ યુદ્ધમાં પોતાના વિશે એવું જાણે છે જે તેઓ શાંતિમાં ક્યારેય જાણતા નહોતા.
હા, બહુ ઊંડો વિચાર છે. સંકટ સમયે વ્યક્તિના અંદર છુપાયેલા પાસાઓને બહાર લાવે છે, એમની તાકાત, એમની નબળાઈ, એમની નૈતિકતા.
અને પોક વિશેનું પેલું અવલોકન તો એકદમ સ્પષ્ટ હતું.
હા, પોકે એક એવી કાળી કળાની શરૂઆત કરી જે ભવિષ્યના રાષ્ટ્રપતિઓ સુધારશે. દેશને ગોળીબાર યુદ્ધમાં ધકેલી દેવો અને પછી કોંગ્રેસ સમક્ષ દેશભક્તિના રોષના ઝંડામાં લપેટીને એક થઈ ગયેલું કાર્ય રજૂ કરવું, આ સીધું જ રાષ્ટ્રપતિ દ્વારા સંકટ ઊભું કરીને સત્તા હાંસલ કરવાની યુક્તિ પર પ્રકાશ પાડે છે.
આ બધી ઐતિહાસિક ચર્ચાનો આપણા આજના જીવનમાં શો ઉપયોગ છે? આ જ્ઞાન આપણને, મતલબ કે સામાન્ય નાગરિકને, કેવી રીતે મદદરૂપ થઈ શકે?
ઘણી રીતે. પહેલું તો તે આપણને આધુનિક સમયમાં કારોબારી સત્તા, એક્ઝિક્યુટિવ પાવરને સમજવામાં મદદ કરે છે. જ્યારે પણ આપણે સાંભળીએ કે કોઈ દેશના વડાએ લશ્કરી કાર્યવાહી કે રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોઈ મોટો નિર્ણય લીધો છે, ત્યારે તેની પાછળનો આ ઐતિહાસિક સંદર્ભ સમજવો જરૂરી બને છે.
આ પુસ્તકે સમજ આપે છે. બીજું શું?
બીજું, તે રાજકીય નેતૃત્વનું મૂલ્યાંકન કરવા માટે એક માળખું પૂરું પાડે છે. આપણે નેતાઓને આ માપદંડથી જોઈ શકીએ. તેઓ દબાણ હેઠળ કેવી રીતે વર્તે છે? શું તેઓ પારદર્શક છે? શું તેઓ બંધારણીય મર્યાદાઓનું સન્માન કરે છે? આ પ્રશ્નો પૂછવા જરૂરી છે.
સાચી વાત છે.
ત્રીજું, તે બંધારણીય સાક્ષરતા અને નાગરિક જોડાણને પ્રોત્સાહન આપે છે. યુદ્ધ જાહેર કરવાની સત્તા કોની પાસે હોવી જોઈએ? કારોબારી સત્તા પર કેવા અંકુશ હોવા જોઈએ? આ બધા મુદ્દાઓ પર એક જાણકાર નાગરિક તરીકે ચર્ચા કરવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે છે.
અને ચોથું, તે વર્તમાન ઘટનાઓ પર ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપે છે નહીં.
બિલકુલ. આજે દુનિયામાં જે સંઘર્ષો ચાલી રહ્યા છે કે જે વિદેશ નીતિના નિર્ણયો લેવાઈ રહ્યા છે, તેમને ભૂતકાળના અનુભવોના પ્રકાશમાં જોઈએ તો વધુ ઊંડી સમજ મળે છે. ઇતિહાસ ભલે બેઠો પુનરાવર્તિત ન થાય, પણ એના પડઘા તો જરૂર સંભળાય છે.
તો અંતે આ વિસ્તૃત ચર્ચા પરથી આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? મારા માટે એક મહત્વનો મુદ્દો એ છે કે લોકશાહી શાસન અને યુદ્ધ સમયની જરૂરિયાતો વચ્ચે હંમેશા એક તણાવ રહેવાનો જ, અને બંધારણીય નિયંત્રણો અને સંતુલનો કેટલા નાજુક હોઈ શકે છે, ખાસ કરીને કટોકટીના સમયે, તે આ પુસ્તક બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આપણે નાગરિક તરીકે સતર્ક રહેવું જરૂરી છે.
અને મારા માટે મુખ્ય તારણ એ છે કે રાષ્ટ્રપતિની યુદ્ધ સત્તા સતત વિસ્તરતી રહી છે, અને એણે લાંબા ગાળે લોકશાહી સંસ્થાઓને કદાચ થોડી કમજોર કરી છે. આજના યુગમાં જ્યાં ટેકનોલોજી અને વૈશ્વિક ઘટનાઓ બહુ ઝડપથી બદલાય છે, ત્યાં કદાચ ખાલી બંધારણીય નિયંત્રણો પૂરતા નથી.
તો પછી શું મહત્વનું બને છે?
આવા સમયે નેતાનું વ્યક્તિગત ચરિત્ર, એમની વિવેકબુદ્ધિ અને એમની નૈતિક જવાબદારી, આ બધું અનેક ઘણું મહત્વનું બની જાય છે. કારણ કે અંતિમ નિર્ણય ઘણીવાર એમના હાથમાં હોય છે, અને એ નિર્ણય લાખો લોકોના જીવનને અસર કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.